व्यापकेश मुनि कहसे हैं जसजीत राजन, भगवान श्री हरि त्यार पछी सुंदर रेशमी पीतांबर मजबूत रीते बांधी मुनि समूह ने पंक्ति में पीरसवा माटे पधारा छे। हे राजन, खूब घी साकर मिश्रित जलेबी आदि अनेक खाद्य पदार्थों भगवान श्री हरिए वारंवार पंक्ति में फरीने पीरसा छे। भक्ष्य भोज्य लेह्य चौष्य चारे प्रकारना अन्न जमाड़ी संतो वर्णियों पार्षदों ने सत्संगी समुदाय ने भगवान तृप्त कर्या छे। त्यार पछी हे राजन, भगवान श्री हरि स्वयं सूरतवासी भक्तों ना उतारे गंगाबाई बनावेल थाळ आरोग्या छे। त्यार पछी सायंकाळे भगवान श्री हरि हे राजन विशाळ सभानुं आयोजन कर्युं छे। ऊंचा मंच उपर भगवान श्री हरि बिराजमान थया छे अने एवा समये भगवान श्री हरि सारी सभा में उपदेश आपवा लाग्या छे। श्री हरि रुवाच श्रूयताम मदवचो भक्तः सर्वेषां वच्म्यहं हितं नोल्लङ्घ्या क्वापि मर्यादा शास्त्रिया ही मदाश्रितै पुंभिः स्त्रिभिस्त्यागिभिः सर्वैरेव मदाश्रितैः स्वस्वधर्मस्थितैर्नित्यं सङ्गः कार्यः सतां सतां। भगवान श्री हरि कहे छे, हे राजन, સારાય ભક્તોને મહારાજ ઉપદેશ આપી રહ્યા છે કે હે મારા સર્વે ભક્તજનો, ત્યાગી ગૃહી બાઈ ભાઈ, તમે મારા તમારા હિતકારી વચન છે એ સાંભળો કે નોલંઘ્યા હિ ક્વાપી મર્યાદા શાસ્ત્રીયા હિ મદાશ્રી થઈ। શાસ્ત્રની જે ધર્મ મર્યાદા છે એનું ક્યારેય મારા આશ્રિતોએ ભગવાન કહે છે ઉલ્લંઘન કરવું નહીં, કારણ પોતપોતાના ધર્મમાં રહીને જે સત્પુરુષોનો સંગ કરે છે એનું જ કલ્યાણ થાય છે। કાર્ય સંગ સતામ સતામ ભગવાને બે વખત લખ્યું, જો સતામ સતામ એટલે એક સતામ એટલે સંતોનો ને બીજા સતામ એટલે સાચા। આજે સત્પુરુષ અને અસત્પુરુષ બે ભગવા વેશ ધારીને જ ફરતા હોય છે અને સત્પુરુષ કરતા દુનિયામાં અસત્પુરુષો જાજા છે, સંતો કરતા અસંતો વધુ છે, સજ્જનો કરતા દુર્જનોની સંખ્યા વિશાળ પ્રમાણમાં છે, સન્નારી કરતા કુલટાઓ વધી જાય એવી પરિસ્થિતિ આજે કડીકાળમાં થઈ છે। એટલે ભગવાન એમ નથી કહેતા કે સાધુનો સંગ કરવાનો, પણ સંગ કાર્ય સતામ સતામ કહેતા ભગવાન કહે છે સાચા સંતોનો જ સંગ કરજો। આ ઘોર કળિયુગમાં જીવોને સંસાર બંધનથી તત્કાળ મુકાવવા માટે કેવળ સાચા સંતો છે એ જ ભક્તો સમર્થ છે, એ સિવાય કોઈ જીવના કલ્યાણને અર્થે સમર્થક નથી। ઘણા એમ કહે કે ગંગામાં સ્નાન કરી લઈએ તો કલ્યાણ ન થાય, ના, ગંગામાં સ્નાન કરવાથી કેવળ પાપ બળે, એટલાથી કાંઈ જીવનું કલ્યાણ થઈ જાય નહીં. એટલે મહારાજ કહે છે, તીર્થોદક કહેતા તીર્થનું જળ છે એ તત્કાળ જીવને મુકાવવા માટે જમપુરીથી મુકાવવા અને ભગવાનના ધામમાં પહોંચાડવા સમર્થ નથી. જળમય ગંગાદી તીર્થો અને મૃતિકા શિલાયમય દેવો એ તો બહુ કાળે પવિત્ર કરે છે, અને સાધુઓનો સંગ છે એ તો દર્શન માત્રથી જીવને પવિત્ર કરનારો છે. એટલા માટે તુલસીદાસજી પણ કહે છે, અરે એક ઘણી આધી ઘણી અને આધી મે પુણ્યાદ તુલસી સંગત સંત કી એજી કટે કોટી અપરાધ. તુલસીદાસજી પણ કહે છે કે એક ઘડી અથવા તો અડધી ઘડી અથવા તો એની અડધી એટલે પા ઘડી કહેતા ફક્ત 6 મિનિટ પણ જો સાચા સંતનો સમાગમ કર્યો હોય તો કરોડો જન્મના અપરાધી ટાળી નાખે. આવા સંતોનો સમાગમ કરવાથી જીવની મુક્તિ થઈ જાય છે. આવા સાચના સાચા સંતના સંગે કરીને જીવ મહા મોટી પદવીને પામે છે. એટલે કવિ કહે છે, ક્ષણમપિ સંગતિ સજ્જન રેખા ભવતિ ભવાર્ણવ તરણે નૌકા. ક્ષણમપિ સંગતિ સજ્જન રેખા ભવતિ ભવાર્ણવ તરણે નૌકા. કવિ કહે છે, એક ક્ષણ વાર પણ જો સાચા સંતનો સંગ થઈ જાય ને તો આ ભવસાગરને તરવા માટેની એ નાવ બની જાય છે. કહેતા એ જીવનો મોક્ષ થઈ જાય છે. એટલે શાસ્ત્રમાં સંગનો બહુ મહિમા કહ્યો છે, પણ કેનો સંગ કરે છે એના ઉપર આધાર રાખે છે. જેવાનો સંગ થાય ને એવી મહત્તા એ પ્રાપ્ત કરે છે. કીટોપી સુમનઃ સંગાત આરોહતિ સતામ શિરઃ અશ્માપી યાતિ દેવત્વમ મહદ્ભિઃ સુપ્રતિષ્ઠિતઃ. ભગવાન કહે છે, હે ભક્તો, કીટોપી સુમનઃ સંગાત. કીડો છે ને, કીડો ઈયળ હોય, તમે જોયું હોય તો ફૂલમાં ઘણી વાર ઈ કીડો ઈયળ પુષ્પના સંગથી, ગુલાબનું પુષ્પ હોય, હજારીનું હોય, કે પછી સેવંતીના પુષ્પ હોય, કે મોગરાના પુષ્પ હોય, એની યારે ચોંટી ગયો હોય, એનો સંગ કરે તો આરોહતી સતામ શિરઃ. સાચા સંતોના ગળાની અંદર હાર આરોપણ થાય ત્યારે એના હૈડાનો હાર બની જાય છે. ભગવાન શ્રી હરિની પ્રતિમાઓને જો એ હાર પહેરાવવામાં આવે તો ભગવાનના શરીર ઉપર કીડો ચડી જાય, પણ એ ક્યારે ફૂલની સોબત કરે તો. અસ્માપી યાતિ દેવત્વમ મહદ્ભિ સુપ્રતિષ્ઠિત. અને પથરો છે એ પણ દૈવતને પામે, દૈવતને પામે એમ નહીં, દેવત્વમ યાતિ, એને ખાલી મહિમા ઐશ્વર્ય મળે એમ નહીં, પણ સાક્ષાત ભગવત પણ એની અંદર આવે. ક્યારે? જ્યારે મહાપુરુષોનો એને સંગ થાય. એકાંતિક સંત અથવા તો સાચા આચાર્ય મહારાજ જેવા આપણા સંપ્રદાયની રીતિ પ્રમાણે જ્યારે ભગવાન શ્રી હરિની મૂર્તિ બનાવી હોય એની અંદર પ્રતિષ્ઠા કરી અને મહારાજનું આવાહન કરે તો એ પથ્થર છે એ પણ ભગવતપણાને પામી જાય છે. આટલો મોટો ભક્તો સંગનો પ્રભાવ છે. લ્યો કે થોડી ઘણી પણ સાચા સંતની મહત પુરુષની સોબત થઈ જાય તો એ જીવમાંથી શિવ બની જાય, દાનવમાંથી દેવ બનતા એને વાર લાગતી નથી. અરે તુલસી સંગત સંત કી જિન સંગ વૈકુંઠ જાય કણ સંગાથે કા કરો એજી હાટો હાટ વેચાય. તુલસીદાસજી કહે છે તુલસી સંગત સંત કી જિન સંગ વૈકુંઠ જાય, વૈકુંઠમાં લઈ જાય એવા સાધુઓ પણ બાવા નહીં બગાડે એનું નામ બાવા, ને સુધારે એનું નામ સાધુ હોય. એટલે સાચા સંત હોય કે જે વૈકુંઠમાં જવાના હોય, જે અક્ષરધામના અધિકારી હોય કે જે ગોલોકમાં નિવાસ કરવાના હોય, એવા સાચા સંતનો જો સંગ કરવામાં આવે તો એ ભગવત ધામને પમાડે. કેવી રીતે? તો કહે છે કણ સંગાથે કાંકરો હાટો હાટ વેચાય લ્યો. એમને આપણે પાંચીકા લઈને કે પછી રેતીના કણિકા લઈને બજારમાં બેચીએ, લઈ જાઓ 30 રૂપિયે કિલો બાસમતીથી સોંઘા ઉપાડો, કોઈ લઈ જાય? પણ બાસમતી ચોખાની અંદર રેતીની કણિકી ભરી ગઈ હોય તો 40 રૂપિયે કે 50 રૂપિયે કિલો બાસમતી વેચાતા હોય એની હારો હાર 50 રૂપિયાના તોલે એ પણ કિલોના ભાવે જાય. વિચાર કરો ક્યારે બાસમતી ચોખાનો સંગ કર્યો ત્યારે હો. પણ જો એ બાસમતી ચોખાનો સંગ ન કરે તો એટલો ભાવ આવે નહીં. પાણી દૂધની અંદર નાખી દો તો 15 રૂપિયે કે 16 રૂપિયે લીટર પાણી પણ વેચાય, પણ એ દૂધમાં ભળી જાય એનો સંગ કરે ત્યારે એની કિંમત એટલી ઉપજે. તાંબાને સોનાની અંદર ભેળવી દો, ક્યાં તાંબાની કિંમત ને ક્યાં સોનાની કિંમત લે. 10,000ને આંકડે લગભગ પહોંચવા આવ્યું જ કંઈક હવે સોનું તોલું. તાંબાની શું કિંમત? એમને એમ ટુકડો પડ્યો હોય કોઈ અડે નહીં, એના બદલે સોના ભેગું ભળી જાય એનો સંગ કરે તો તોલાના 10,000 રૂપિયા થાય. વિચાર કરો એમ આ સાચા સંતો છે એ ભક્તો દૂધ જેવા છે, એ સોના જેવા છે, એ બાસમતી ચોખા જેવા ચોખા છે. એનો સંગ જો પામર કે મમુક્ષુ જીવને થઈ જાય, અરે ઈવન વિષયી જીવને પણ એનો સાચા શુદ્ધ ભાવે સંગ થઈ જાય ને તો મુક્ત જેવી એને સ્થિતિ પ્રાપ્ત થઈ જાય. અને એવા સંતના સંગે કરીને આ લોકમાં પણ એની મહત્તા વધી જાય હો. એથી જ્ઞાન બઢે ગુણવાન કી સંગત, ધ્યાન બઢે તપસી સંગ કીને, મોહ બઢે પરિવાર કી સંગત, લોભ બઢે ધન મે ચિત દીને, અરે ક્રોધ બઢે નર મૂઢ કી સંગત, કામ બઢે ત્રિય કે સંગ કીને, બુદ્ધિ વિવેક વિચાર બઢે કવિ દીન સુસજ્જન સંગત કીને, કવિ દીન સુસજ્જન સંગત કીને. કવિ કહે છે ગુણવાન પુરુષનો જો સંગ કરવામાં આવે તો જ્ઞાન વધે, અને તપસી ધ્યાની પુરુષોની સ્વાગત કરીએ તો આપણું પણ ધ્યાન વધી જાય, તપ વધી જાય, ભગવત પ્રસન્નતાના સાધનો છે ને એમાં આપણે વધારો દિન પ્રતિદિન થાય. અને પરિવારના સભ્યોનો સંગ કર્યા કરીએ તો શું થાય? મોહ બઢે પરિવાર કી સંગત, તો એના સંગે રહીને તો મોહની વૃદ્ધિ થાય. અને જો ધનમાં જ ચિત્ત દીધા કરો તો લોભની વૃદ્ધિ થાય. જો મૂઢ પુરુષની સોબત કરવામાં આવે તો ક્રોધ વધે. અને સ્ત્રીની રાત્રિ દિવસ સેવા પરિચર્યા અને સોબતમાં એની સંગતમાં અખંડ રચ્યો બચ્યો રહે તો કામ વિકાર છે એ વધે. અને જો સાચા સંત પુરુષ સજ્જનની સોબત કરવામાં આવે તો બુદ્ધિ વિચાર અને વિવેક છે એ વધી જાય છે. આત્મતત્વનો અને પરમાત્મ તત્વનો વિચાર કરતો એ જીવ થઈ જાય, એને વિવેક વધી જાય. અને સાર અસારનો વિવેક થતાં વૈરાગ્ય પ્રગટે અને સંસારમાંથી વૃત્તિ તોડી અને ભગવાનમાં જોડે, દેહને અંતે ભગવાનના ધામને પામે. अरे तुलसी लोहा काष्ट संग चलत फिरत जल माही बड़े न डूबन देत है ए जी जाकी पकड़े बाही। कवि कहे छे लोहा काष्ट संग लोढ़ होने लाकड़ा ने सोबत थाय चलत फिरत जल माही। ખેડૂતોની પરવણી જુઓ ને તો એમાં લોખંડની આર હોય, ભરવાડની કળીવાળી ડાંગ જુઓ તો એમાં ડાંગની અંદર લોખંડની કળીઓ જડેલી હોય, એવી ફીટી ભૂંગરીઓ કરી દીધી હોય કે નીકળે ને એમાંથી। આમ તો લોખંડનો સ્વભાવ છે સહજ સ્વભાવ પાણીમાં ડૂબી જવાનો, પણ એને લાકડાની પરવણીમાં ખીલી ઘૂસાડી દે તો પરવણીનો સંગ એને થાય તો લાકડાનો સ્વભાવ છે તરવાનો અને તારવાનો, તો એ લોખંડની ખીલીને ડૂબવા દે નહીં। લાકડાની ડાંગનો સ્વભાવ છે તરવાનો, તો એના ઉપર કુંડલી અને કડી લોખંડની જડી હોય, પિત્તળની હોય કે તાંબાની હોય, પણ એને પાણીમાં ડૂબવા દે નહીં। એમ સંતનો સ્વભાવ છે તરવાનો, ભગવાનના ધામમાં જવાનો, તો એની સાથે જે જોડાય એ કોઈને ભવસાગરમાં ડૂબવા દે નહીં, એને તારીને જ છોડે। એક વખત પટેલિયાઓ બધા આમ પાણી પાવા જતા હશે બળદને, ત્યારે મહારાજ એક ગામમાં સભા ભરીને બેઠેલા, એટલે ભગવાનને આવીને ગામનો પટેલ હતો એ કહેવા લાગ્યો કે મહારાજ આ તમારા સાધુ છે એ તો રાત દાડા માળા ફેરવે ને ભજન કરે એટલે એ ત્યાગીઓનું તો કલ્યાણ થઈ જાય એ સમજ્યા, પણ તમે કહો છો કે અમારા સત્સંગી એ બધા અક્ષરધામના અધિકારી છે તો એ તો બધા અમારા જેવા જ છે, અમારી જેમ જ સંસાર વ્યવહારમાં ચોટલી સુધી ખૂંપેલા છે તો એનું કલ્યાણ કેમ થશે। ભગવાન કહે છે પટેલ તમારા હાથમાં શું છે, તો કે મહારાજ હાથમાં તો પરોણી છે, કે એના ઠેબા ઉપર શું લગાડેલું છે, આર લગાડી છે લોખંડની ખીલી છે। ભગવાન કે આ ખીલીને પાણીમાં નાખીએ તો મહારાજ એ તો ડૂબી જાય, લાકડીને પાણીમાં નાખીએ તો એ તરે, ખીલીને લાકડીમાં જડેલી છે આ પરોણી તમે પાણીમાં નાખો તો શું થાય, તો કે મહારાજ તો તરે। ભગવાન કહે છે અમારા આ બધા સત્સંગીઓ છે ને એ અમારા સાધુ સાથે આ ખીલીની જેમ જોડાઈ ગયા છે, એટલે જેમ અમારા સાધુ અક્ષરધામમાં જશે એના ભેગા ભેગા આ બધા પણ અક્ષરધામમાં જશે, આ ભવસાગરમાં ડૂબશે નહીં, એનું કલ્યાણ ચોક્કસ થવાનું છે। તમે જોડાણા નથી એટલે ડૂબી જશો, અને જે સાધુ સાચા સંત સાથે જોડાયા છે એ બધાનું ભગવાન કે ખીલી જેમ પરોણાની હારે તરે એમ આ સાધુની હારે સત્સંગી બધાય તરી જશે। એક વખત સત્સંગીઓએ ભગવાનને ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછેલો કે અમારું કલ્યાણ કેમ થાય, એ ટૂંકમાં તમે કહો। કાઠીઓએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો, ગોપાળાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો, ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે છે તમને જેવું ઘરમાં એ જ છે ને એવો આ મંદિરમાં રાખજો, જેવો તમારા સગા સંબંધીમાં એ જ છે એવું સાચા સંતોમાં રાખજો, જેવું દેહમાં એ જ છે એવું દેવમાં કહેતા ભગવાનમાં રાખજો, ટૂંકમાં તમારું કલ્યાણ આટલી વાતમાં થઈ જશે। લ્યો એ કે આ તો બહુ સરસ ઉપાય બતાવ્યો, એક લીટીમાં આત્યંતિક કલ્યાણ, પણ એ સાચા સંતનો પ્રભાવ છે ભક્તો, એને તમે એની સાથે જોડાયા તો તમને એ છોડે જ નહીં હો। ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે ભૂત વળગે ને ભૂત તો એ જીવને છોડે નહીં, લઈ જાય ત્યારે મૂકે, માર્યા વગર મૂકે નહીં। તો સ્વામી કહે છે ભગવાન અને સાધુ એનાથી ગયા કે એ એક વખત જીવનો હાથ ઝાલ્યા પછી એને છોડી દે. સ્વામી કહે છે એ અક્ષરધામ લઈ ગયા વગર છોડશે નહીં. જે કોઈનો હાથ સંતો એને ભગવાને પકડ્યો છે એ બધાય મહારાજ કે અક્ષરધામના અધિકારી છે. સત્સંગીઓ કે મહારાજ પણ કઈ રીતે કલ્યાણ થાય? ભગવાન કહે છે સાંભળો, કોઈ મોટી સેના સરહદ ઉપર લડવા માટે મોકલી હોય અને સામે પણ વિશાળ શક્તિશાળી સૈન્ય હોય, એની સાથે લડાઈ થાય ત્યારે કેટલાય જખમે આવે એટલે ઘાયલ થાય, અને એને બધાએ ખાધા પીધાની સામગ્રીની જરૂર પડે, દવા દારૂની જરૂર પડે, ટ્રીટમેન્ટ પાટાપિંડીની જરૂર પડે, ચાકરી કરવાની જરૂર પડે, શસ્ત્રને સરંજામન બધો જોઈએ એની જરૂર પડે. એ વખતે નજીકનું ગામ હોય ને સરહદનું એને મદદ કરે. લોકો જરૂર પડે જો લશ્કરી વ્યવસ્થા ન થઈ હોય તો ઘરેથી રોટલા ઘડીને એને પહોંચાડી આવે, શસ્ત્ર સરંજામ બધું ઘરમાં સાચવીને ટાઈમે ટાઈમે પૂરું પાડે, દવા દારૂની જરૂર પડે તો પહોંચાડે, ઘાયલ સૈનિકને ઘરમાં રાખીને પાટાપિંડી કરે, અને મહારાજ કે સેનાનો છેલ્લે વિજય થાય. અને પછી રાજા છે ને સેનાપતિને અને સૈન્યને શિરપાવ આપવા માટે રાજદરબારમાં બોલાવવાના હોય એટલે સેનાપતિને પહેલાં બોલાવીને પૂછે કે કોનું કોનું કામ સારું હતું એને મારે શિરપાવ આપવો છે. ત્યારે સેનાપતિ એમ કહે છે કે સરકાર, અમે જો જીત્યા હોય ને તો સૌથી મહત્ત્વનું યોગદાન એમાં સરહદના ગામવાસીઓનું છે. અમારું સૈન્ય નાનું હતું અને સામેવાળાની સેના મોટી હતી, પણ ગામ લોકો એમને એટલો બધો સાથ સહકાર, અન્ન વસ્ત્ર, દવા દારૂ અને સેવા ચાકરી એ કરીને આપ્યો છે કે અમને જરીય ખોટ સાલી નથી. બંકરમાં સંતાવું હોય, ક્યાંક ઘરમાં આશરો લેવો હોય તો અમને એ આશરો આપતા. એટલે આપણો જે વિજય થયો એમાં 50% હિસ્સો સરહદના ગામવાસી જે લોકો છે ને એનો છે. માટે હે મહારાજા, શિરપાવ આપવો હોય તો પહેલામાં પહેલો શિરપાવ તમે એ ગામ લોકો અમને મદદ આપી છે ને એને આપો, અને બીજો શિરપાવ અમને આપો. જો એ અમારી મદદમાં ન હોત, એને અમને સાથ સહકાર ન આપ્યો હોત ને તો અમે નક્કી હારી જાત, કોઈ જીવતા આવે નહીં. અને આપણા આ રાજ્યમાં પડોશી જે દુશ્મન રાજા હતો એનો ઝંડો ફરકાતો હતો. એટલે રાજા એ ગામવાસીઓને બોલાવે અને એને પણ સેનાપતિ અને સૈનિકોની હારોહાર શિરપાવ મહારાજ કે આપે. એમ અમારા સંતો છે એ બધા લડવા નીકળ્યા છે. કોની હારે? માયાની સેના સાથે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, સૂયા, અહંતા, મમતા, આ બધાય ભયંકર ખતરનાક, બધાય મોટા મોટા મહારથી ને અતિરથી છે. આ કોઈ સામાન્ય દુશ્મન નથી. એની સાથે લડવા માટે ભગવાન કે અમારી આ ભગવી ફોજ તૈયાર થઈ છે. એની હારે લડે છે ત્યારે એને અન્ન વસ્ત્ર અને રહેઠાણ કોણ પૂરું પાડે છે? ભગવાન કે એને ધોતિયા તમે ઓઢાડો છો, ખાવાનું એને તમે આપો છો અને તમારા ઘરમાં એને સુવા દો છો, એને તમે સાથ સહકાર આપો છો, નિયમ ધર્મ પાડે એમાં મદદરૂપ થાવ છો. માટે અમારા સાધુ છે એ માયાને જીતે છે એમાં 50% હિસ્સો તમારો છે. એને તમે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિષ્કામ, નિસ્નેહ વર્તમાન પાળવામાં પૂરેપૂરા સહાયરૂપ થાવ છો. એના વર્તમાન લોપ આવતા નથી અને એને ભગવાન ભજવાના સાજરૂપ શરીર માટે જોઈતા અન્ન વસ્ત્ર પણ આપો છો. એટલે તમારું કલ્યાણ જેમ રાજાએ ગામ લોકોને શિરપાવ આપ્યો એમ સંતોને શિરપાવ રૂપે જેમ કલ્યાણ મળે છે એમ ભગવાન કે સત્સંગીઓને પણ એના એ શિરપાવ આપી અને અમે એને અક્ષરધામમાં લઈ જઈશું. એટલે સાચા સંતની જો સત્સંગીઓ ભાવપૂર્વક સેવા કરે, એને સાથ સહકાર આપે સત્કર્મમાં, એના નિયમ ધર્મ પાળવામાં મદદરૂપ થાય, તો ભગવાન એને અક્ષરધામમાં લઈ જાય. પણ સામે ચાલીને રૂપિયા આપે અને બેનું દીકરીઓને વાતો કરાવડાવે કે જા બેટા સ્વામીજીને પગે લાગ્યા એને આશીર્વાદ લઈ આવ, તો પછી એના પાપ ભેગા થાય અને ગુરુને ચેલો બે જમપુરીમાં જાય. એટલે સાચા સંત મહારાજ કે હોય એનો સમાગમ કરજો, ઓળખીને સમાગમ કરજો. સમાગમ કરવો ને એમાં ગમે એ કે તારો ગુરુ એ મારો ગુરુ એમ ક્યારે કરવું નહીં. ગુરુ કરવામાં વિવેક રાખવો, પહેલાં આપણે જોઈ વિચારીને તપાસીને પછી ગુરુ કરવા. સીધે સીધા ઘણાને શું હોય કે તારા ગુરુ કોણ છે, તો કે એ મારા ગુરુ, સીધે જઈને માથું નમાવીને ગળામાં કંઠી ગાલી દે. અને ગુરુ પણ એવા હોય કાનિયો માનિયો કુર હું તારો ગુરુ, કાન મંત્ર આપી દે, ચાહે તું તર ઓર તું મર, એ કે તું તરે કે મરે એની સાથે મારું કાંઈ લેવા દેવા નથી, પણ મારી જોડી ભર બસ મને તું દક્ષિણા દે, દક્ષિણા ધર, ચાહે તું તર ઓર ચાહે તું મર, મને એની યાર કાંઈ મતલબ નથી. આવા ગુરુને ગુરુ બનાવી લે, એવા ચેલાનું કોઈ દી કલ્યાણ ન થાય. તમારે એ ગુરુના આશરે રહીને તો ભગવાનના ધામમાં જવું છે, અને એ ગુરુ કરવામાં આવી ઉતાવળ કરવાની? અરે તમે શાકભાજી લેવા જાઓ ને 5 રૂપિયા કિલો ટમેટા વેચાતા હોય તો એમાં ઘોડી ઘોડીને ટમેટા ઢીલા કરી નાખે શાક બકાલીને બિચારાને, તમે અહીં ટમેટું પણ એના તો છાતી ઉપર દબાણ આવતું હોય ને કે આ મારા ટમેટા બધા હાથમાં આમ ફેરવી ફેરવીને ઢીલા કરી નાખે, અને પછી કે આ ટમેટા ઢીલા છે. ઓલો કહે છે દેવતા ટમેટા તો ફ્રેશ જ હતા પણ ક્યારનો તું હાથમાં લઈને મહળે છે એટલે ઢીલા થઈ ગયા. એક ભાઈ દુકાને ગોળ ખરીદવા ગયેલા તો ભાંગેલો ગોળ તૈયાર હતો એટલે ભાવ પૂછતા જાય ને હાથમાં ગોળ હતો એમાં મહળતા જાય. પછી પેલા વેપારી કહે છે ભાઈ તમારે કેટલો લેવો છે એ વાત કરો ને, જોખી દઉં તા કે આ ગોળ તો ચીકણો છે. વેપારી કહે છે દેવતા ચીકડો નહોતો, ચોળીને ચીકણો કરી નાખ્યો, 15 મિનિટથી મહળે છે, હવે કાંઈ ગોળનો વાંક છે, ચાસણી થઈ જાય આટલી વારમાં તું મહળ મહળ કરે, આ ભેલી જો લેવી હોય તો લઈ જાય ને કે હાલતો થાય ગોળ બગાડે ઉભો ઉભો. ઘણા તો 200 ગ્રામ તો ખાઈ જાય, ભૂખ્યા હોય ને તો ગોળનો નાસ્તો કરીને નીકળી જાય કે પૈસા ન દેવા, 2-3 દુકાન ચાખે. ફ્રૂટ લેવા જાય તો ઘણા એવું કરે, ખિસ્સામાં ન હોય ને બપોર ભૂખ લાગી હોય તો હાલો ને 2-4 લારી ચાખશું તો થઈ જશે. જામફળની સિઝન હોય એટલે જાય, જામફળ કેમ હાલ્યા તાર કે 10 રૂપિયા કિલો, ચખાડતો ખરો એક પહેલાં, ચાખે પછી કે થોડું મોડું લાગે છે, બાજુને લારીએ જાય એક જામફળ, ત્યાં ચાખે 3-4 લારીએ જામફળનો નાસ્તો કરીને પાછો ઓફિસમાં જતો રહે મફતમાં. તો આવી રીતે એક નાની વસ્તુ તમારે ખરીદવી હોય તો 10-15 મિનિટ તમે બગાડો છો, અને સારામાં સારા ટમેટા બટેટા કે રીંગણા જે લેવાના હોય એ કસીને લ્યો છો, એમાં જો એટલો સમય ફાળવતા હોય તો તમારા આત્માનું કલ્યાણ કરવું છે. સાચા ગુરુને શોધવા માટે તમારી પાસે સમય નથી? ગુરુને જોવા, ગુરુના શિષ્યો જે એના નિશ્રામાં રહી અને ભગવાન ભજતા હોય એને જોવા, અને ગુરુના ગુરુ આ ત્રણના વર્તન તમે જુઓ, એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ગુરુ કેવા હશે. એટલે કહે છે ને બળદ લેવો તો ખેડી લેવો, ડોબું લેવો દોઈ, ગુરુ કરવા તો જ્ઞાની કરવા સત અસતને જોઈ. બળદ લેવો હોય ને તો ખેડૂતો લેવા જાય ત્યારે એમને એમ આમ વઢિયારી ગાયનો વાછડો તૈયાર થયો હોય, ગોઢલો બળદ એ કંઈ જોઈ નથી લઈ લેતા કે આમ ઊભો છે તો જાણે ગેંડા જેવો લાગતો હોય કે હાથી જેવો, એમ અલમસ્ત જોઈને લઈ આવાય નહીં, એને ખેડવો પડે, ખેતરમાં જોડવો પડે સાંતીએ અને ગાડે જોડવો પડે, ઘણાય હોય બળુકા પણ આડોળા હોય, સીધા હાલે જ નહીં. ઘણી વાર તમે જોયું તો હમોલમાં ખીલી ભરાવવી પડે, ન કે આડું જ તાણે, સીધો હાલે જ નહીં. ઘણાયને પગમાં તરી હોય, ઊભો હોય તો સારો લાગે પણ ચાલ બરોબર હોય નહીં. ઘણાય ખોટીલા હોય, તાકાતવાળા હોય તો પણ ચાલે નહીં. પૂંછડામાં ગાંઠો હોય, પગમાં નાયલો નાખી હોય જો તરી પડી ગઈ હોય તો, એ બધું જોઈને જો કાંઈ ખોટ ખાપણ ન હોય અને આપણે પડખે જઈને જો સિંગડું ઉલાડતો ન હોય તો બળદ લેવાય, નહીંતર હોનાનો હોય તો જો સીધો સિંગડું જ ઉલાડતો હોય, લાવીએ તો બીજે દિવસે આપણને ઉપર પહોંચાડી દે. એક બાપાએ 10,000 બળદ લીધો કે આ બળદ તો આખો એકલો 55 ગાડું તાણી જાય એવો છે. પણ બીજે દિવસે બિચારા નદીમાં પાણી પાવા ગયા હતા અને પાછા વળ્યાને જરાક હરક અડાડી અને બળદ ખીજાણો બાપાના પેટમાં સિંગડા ઘાલી દીધા, આંતરડા બારા કાઢી નાખ્યા, નદીમાં નદીમાં બાપાને રામ રમાડી દીધા. એટલે બળદને જોઈને લેવો પડે, ડોબું લેવું હોય ધોઈને લેવાય. હે, હાથણી જેવી ઊભી હોય તાકે બોલો કેટલા રૂપિયા લઈશો, ઓલા કે 25,000. અરે 25,000 એક આપ્યા, લાય ભેંસ, એમ કરીને લઈને આવતું ન રહેવાય. પણ એને એકાદ બે ટંક દોવડાવી જોઈએ, કેટલું દૂધ કાઢે છે અને ગમે એને દોવા દે છે કે નહીં. હાથ વરતતી હોય, દોતા દોતા પાટું મારતી હોય, દૂધ ચોરી જતી હોય, લઈ આવ્યા હોય તો શું થાય, કહો જો તમારી હાલત. એટલે બળદને ડોબા લેવામાં જો આટલી કાળજી રાખવી પડતી હોય તો આ તો જીવનું કલ્યાણ કરવું છે. માટે એવા સાચા સંતને શોધીને આપણે ગુરુ કરવા જોઈએ કે જે ગુરુ ભગવાનના ધામમાં જાય એવા હોય ને આપણને લઈ જાય એવા હોય. એવા સાચા સંતનો મહિમા કહેતા ભાગવતજીમાં ભગવાન વ્યાસજી કહે છે, સાધુનામ દર્શનમ પુણ્યમ તીર્થ ભૂતા હિ સાધવઃ તીર્થં ફલંતિ કાલેન સદ્યઃ સાધુ સમાગમઃ. વ્યાસજી કહે છે સાધુનો સંગ કરો તો તત્કાળ જીવનું કલ્યાણ થઈ જાય. કારણ તીર્થ ભૂતા હિ સાધવ, સાધુ છે ને એ જંગમ તીર્થ છે. આ કાશી આદિ કે ગંગા આદિ કે જે કંઈ તીર્થ અને ધામો છે ને એ બધા સ્થાવર કહેવાય. ગંગા આપણી પાસે ન આવે, આપણે ત્યાં જવું પડે. કાશી છે, અહીંયા ન આવે, આપણે કાશીમાં નિવાસ કરવા જવું પડે. પણ સાધુ એવા જંગમ તીર્થ છે કે એ ફરતા ફરતા આપણું કલ્યાણ કરવા માટે આપણી પાસે આવે છે. તીર્થ ભૂતા હિ સાધવ, એ સાક્ષાત જંગમ તીર્થ સ્વરૂપ છે. એટલું જ નહીં, સંત સમાજો તીરથ રાજો. તુલસીદાસજી તો કહે છે, હે પ્રભુ, આ સંત સમાજ છે ને એ તો તીર્થ રાજ છે, તીર્થ નહીં, તીર્થોના પણ સરદાર છે. સૌથી મોટું તીર્થ હોય તો ભગવાનના સાચા સંત છે. 68 તીર્થ મારા સંતને ચરણે કોટી ગયા કોટી કાશી રે. નરસિંહ મહેતા કહે છે કે હે મહારાજ, આવા સાચા સંતો છે ને એના ચરણમાં 68 તીર્થ, કરોડો ગયાજી અને કરોડો કાશી આવા સંતના ચરણમાં છે. એટલે આવા સંતોનું કેવળ દર્શન થાય ને, સાધુનામ દર્શનમ પુણ્યમ, દૂરથી ખાલી એને દર્શન કરે ને, પ્રેમ ભાવથી નિહાળે, એટલા માત્રથી એના પુણ્યનો પુંજ છે ને એ પ્રગટી જાય. લ્યો, પાપ બળી જાય અને જો એનો ગુણ લે તો એ જીવનું કલ્યાણ થઈ જાય. કોઈ કહેશે આ સાધુ છે સારા રે, એ પણ કલ્યાણના લેનારા. લ્યો, સ્વામી જેવા મહાપુરુષો હોય, નખશિખ નિર્દોષ મૂર્તિ અખંડ જન શ્રી હરિ સાથે એક તાન છે એવા મહાપુરુષ હાલા જતા હોય, એને દૂરથી ખાલી હાથ જોડીને વંદન કરે અથવા તો ખાલી એમ ગુણ લે કે આ સાધુ કેટલા સરસ છે, એમ ગુણ લે એટલા માત્રથી ભગવાન કહે છે એનું કલ્યાણ થઈ જાય. માટે ભગવાન કહે છે, હે ભક્તો, આવા સાચા સંતનો તમારે સમાગમ ઓળખીને કરજો, પણ અસાધુનો સંગ ક્યારેય કરશો નહીં. કારણ સદાભાસ એટલે કે સંતનો આભાસ કરનારા બહુ જન વંચકો, લોકોને ઠગનારા કેટલાય સાધુ જેવો વેશ ધારણ કરીને આ જગતમાં મહારાજ કે ફરે છે, અને આપણે દૂરથી જ ત્યાગ કરી દેવા. કેવા સંત હોય અને કેવા અસંત હોય એના લક્ષણ મહારાજ કહે છે. સ્ત્રી દ્રવ્ય રસ સંસક્ત તદર્થમ જનવંચકાઃ બાહ્યસ્તસ્ત્યાગી વેશા યે તે જ્ઞેયા કલિરૂપિણઃ. કેવા હોય તો કે સ્ત્રી દ્રવ્ય અને રસાસ્વાદની અંદર આસક્ત. કહેતા સ્ત્રી ધન અને સારું સારું ખાવું પીવું એની જેને નિરંતર આસક્તિ છે, એવા જે અસાધુ એ શું કરે છે? પછી જનવંચના કરે, એ લોકોને છેતરવા સિવાય બીજું કાંઈ નથી કરતા. કારણ કે આને અર્થે એને રૂપિયા જોઈએ, એટલે એ શું કરવાના? દ્રવ્ય માટે પછી પરપીડન કરે, અને આવા રસાસ્વાદ તથા દ્રવ્યમાં પણ આસક્ત હોય છે એ પછી માણસ ન કહેવાય, એને તો ભગવાન કહે છે પશુ તુલ્ય જાણવા. કારણ પશુ તો આપણા કરતાં હારા, એને રૂપિયામાં આસક્તિ નથી, ખાવામાં પણ એને આસક્તિ નથી. ભૂખ લાગે ને ત્યારે જે મળે એ ખાઈ લે. કોઈ દી કાગડો એમ કહે છે કે આજ તો દૂધ પાક મળે તો જ ખાવું છે, ને કે નકોરડો ઉપવાસ કરવો છે. તમે એને શ્રાદ્ધ હોય પિતૃઓનું ભાદરવામાં દૂધ પાક મૂકો તો ખાઈ લે, વાસ નાખો તો એ કાગવાસ ખાઈ લે, પણ ન મળે તો જે મળે એ ખાઈને પેટ ભરી લે. કૂતરા કોઈ દી હડતાલ ઉપર ઉતરતા નથી કે બાપ દાદાના શ્રાદ્ધમાં તમે લાડવા દાબો છો તો અમને ખવડાવો, તમારી ચોકી કરીએ છીએ, તમારા ફેમિલી મેમ્બર જ છીએ. કોઈ દી હડતાલ નથી કરતા, જે તમે એને ટાઢો ટુકડો નાખો એ ખાઈ લે. એને રસાસ્વાદે આપણા જેવો નથી, અને કોઈ દી દક્ષિણા માગે છે બિચારા? આખી જિંદગી જો નોકરી તમારી કરે, કોઈ દી કૂતરા એમ નથી કહેતા કે મહેનતાણું આપો લે, કે મહિનાના કંઈ કમસે કમ 30 દિનો મહિનો, 30 દિનો 1 રૂપિયો ગણો તો 1-1 રૂપિયે 30 દિને 30 રૂપિયા લેખે તો આપો. કોઈ દી રૂપિયા માગતા નથી. પશુઓને દ્રવ્યની આસક્તિ જ નથી, રસની પણ એવી આસક્તિ નથી. ભગવદ ઈચ્છે જે કાંઈ મળે એનાથી પેટ ભરી લે છે. સ્ત્રીની આસક્તિ પણ તમે જુઓ, એને તો ઋતુ પ્રમાણે જ હોય કામ વિકાર. એ ઋતુ એની પૂરી થઈ એટલે પછી એ કૂતરો ને કૂતરી ભેગા ફરતા હોય, ગાય ભેંસ અને પાડા ને આખલા બધા ભેગા ફરતા હોય, પણ પછી એને વિકાર થાય નહીં. જ્યારે માણસ એવો છે કે એની અંદર આ ત્રણેય દોષો ભરપૂર ભરેલા છે, સ્ત્રી દ્રવ્ય અને રસની આસક્તિ, આ ત્રણેય એટલા બધા એની અંદર છે કે એને આપણને પશુ કરતાં શ્રેષ્ઠ કહેતા શરમ આવે. એટલે ભગવાન કહે છે એ પશુ તુલ્ય નહીં પણ પશુ કરતાં પણ ગયેલો જાણવો. જો ભગવાનનો ભક્ત થયા પછી એને આ આસક્તિ તૃપ્તી ન હોય. એટલે તો વચનામૃતમાં ભગવાને કહ્યું, શિષ્યનો દર તૃપા, કે જેને શિષ્ય અને ઉદરને વિશે આસક્તિ છે અને અસત્પુરુષ જાણવા, એને સત્પુરુષ ભગવાન કે કહેવાય જ નહીં. તો મહારાજ કહે છે આવા જનવંચક કેટલાય જગતની અંદર રખડતા હોય, એને જોઈ ઓળખી અને મહારાજ કે દૂરથી જ ત્યાગી દેવા. પણ એવા સાધુ સંતો ભૂલથી પરંપરાથી ગુરુ બની ગયા હોય તો પણ ત્યાગ કરી દેવો. એવા ગુરુનો આશરો પછી એમના મનમાં માનવું કે આપણા બાપ દાદાના ગુરુ છે, પરંપરાના, એટલે છોડાય નહીં. જે આપણને જમપુરીમાંથી ન છોડાવે અરે ધામમાં જાય એવા આપણા વર્તન હોય ને જમપુરીમાં લઈ જાય એવા હોય, આપણે મુક્તને પણ બંધન કરાવે એવા એવા ગુરુને આપણે પહેલાંથી છોડી દેવા અને સાચા સંત જ્યાં મળે ને એનો સમાગમ કરવો. કલ્યાણ કોણ કરે? સાચા સંત હોય એને જ ખરેખર ગુરુ બનવાની લાયકાત છે. બીજા બની બેઠેલા ગુરુ કહેવા, એટલે તો સદગુરુની પદવી આપવામાં આવે છે. જુઓ, સદગુરુ એટલે આમ તો સાચા ગુરુ કહેવાય, અથવા તો સડગુરુ એટલે સડ રીપુ જેને જીતી અને એના ગુરુ થયા છે, પહેલાં એને ચેલા બનાવી દીધા છે આજ્ઞા પાલક, એની ઈચ્છા પ્રમાણે કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ ને માન, આ જે સડ રીપુ જે સડ અંત શત્રુઓ છે એનો જે ગુરુ થઈ ગયો હોય એને પછી સાચા અર્થમાં સદગુરુ કહેવાય. અને એવા સદગુરુ સાચા સંત એના સમાગમે કરીને જીવનું કલ્યાણ થાય. એટલે પરંપરાના ગુરુ પકડી રાખવા, ઘણા તો એમ કે તમે ગુરુનો ત્યાગ કરી દેશો તમારું કલ્યાણ બગડી જશે, તો આપણે કહેવું તમારું થવાનું છે, મારું તમે કરવાના છે, તમારું જ બગડેલું છે. હવે બગડેલી કેરી ભેગી બીજી કેરીઓ હારી રાખે તો શું હાલત થાય ને, કયો જોઈ એ કેરીઓ બગડી જાય. એમ ગુરુ જ બગડેલા હોય તો એ ગુરુને આપણે પકડી રાખીએ તો આપણો કંઈ સુધારો થવાનો છે? હશું એમાંથી આપણે જાશું. આપણામાં ભગવાનની કૃપાથી કે વડીલોના આશીર્વાદથી એના સદવર્તનને કંઈક સારો ન્યાય નીતિ સદાચાર કંઈક આપણામાં આવ્યો હશે ને, એ આવા પાપી ગુરુના સંગે કરીને બધું ચાલ્યું જશે અને આપણને તો મહાધર્મીને મહાપાપી બનાવી દેશે. એટલે લોભી ગુરુને ચેલા લાલચી આવા બધા ભેગા થયા હોય એકબીજાના સ્વાર્થ સાધવા માટે, તો એમાંથી એકેયનું કલ્યાણ થાય નહીં. એટલે મુમુક્ષુએ જેને ભગવાને બુદ્ધિ આપી છે ને એને બુદ્ધિનો ઉપયોગ પોતાના કલ્યાણ માટે કરવો. જે મૂર્ખ છે એના માટે તો કોઈ સવાલ જ નથી, કારણ કે એને ઉપદેશ જ અડતો નથી તો એનું કલ્યાણ તો આમે થવાનું નથી. પણ જે પોતાની જાતને માણસ કેવડાવતા હોય, જે પોતાની જાતને ડાયો ગણાવતા હોય, એને તો અવશ્ય વિચાર કરવો કે આપણા જે ગુરુ છે એ ખરેખર ધામમાં જાય એવા છે, આપણને લઈ જાય એવા છે. જો અંતરાત્મા હા પાડે કે આપણા ગુરુના લક્ષણ છે એ શાસ્ત્રમાં બતાવ્યા, જે સંતોના લક્ષણ ગીતા ભાગવત રામાયણ કે સત્સંગી જીવનમાં કયા છે એવા લક્ષણ એનામાં છે, જો અંતરાત્મા હા પાડે તો એ ગુરુને પકડી રાખવા, અને એવા લક્ષણ એનામાં ન દેખાય તો તત્કાળ એનો ત્યાગ કરી દેવો. અને બીજા સાચા સદગુરુ સંત શોધી અને એનો શરણું લેવું. ગુરુ બદલવામાં કોઈ પાપ લાગતું નથી. દત્તાત્રેયને 24 ગુરુ હતા અને 25મો પોતાનો દેહ, 25 ગુરુ ભગવાન દત્તાત્રેય કર્યા હતા. લ્યો, સ્વામી પણ કહે છે મેં કેટલાય ગુરુઓ પહેલાં કરેલા છે. તો એમ જે કોઈ સાચા સંત મળે એને જ ગુરુપદે સ્થાપવા જોઈએ, અને એની આજ્ઞા પ્રમાણે જો આપણે વર્તીએ તો જરૂર આપણું કલ્યાણ થાય. નહીંતર આવા સ્ત્રી રસ અને દ્રવ્યને વિશે આસક્ત એવા પાપી ગુરુઓના સંગે કરીને આ જીવની કેવી હાલત થાય? તો કહે છે દેહાંતે તાદૃશ સંત તત્શિષ્ય ચાખિલા જનાઃ કુંભી પાકેષુ પચ્યંતે યાવત ચંદ્ર દિવા કરૌ. ભગવાન કહે છે ભક્તો, આવા જે પાપી ગુરુ અને એના ચેલા બે જણાનું શું હાલત થશે? તો કહે છે એ બધાની હાલત એવી થશે કુંભી પાકેષુ પચ્યંતે, કુંભી પાક નામના નરકની અંદર યાવત ચંદ્ર દિવા કરો, જ્યાં સુધી આ સૂર્ય ચંદ્ર તપશે ને ત્યાં સુધી કુંભી પાક નરકની અંદર રંધાશે. લ્યા, નરક કેવું છે ખબર છે? 1600 કિલોમીટર લાંબો, એવડો ડાયામીટર જેનો વ્યાસ હોય એવડો ઘડો, વિચાર કરો. અને એનું મોઢું કેવડું આવડું, માણસ અંદર જાય એવડું મોઢું. એ ઘડાની અંદર 5 પરુ અને પેશાબ આ ભરેલો છે. એની અંદર આ જીવને રાંધે કેવી રીતે ખબર છે? મોટા તાવડાની અંદર જોયા તમે, ભાત ચડાવ્યા હોય, સમૈયા થતા હોય મોટા ઉત્સવ ત્યારે, એ ભાત કેવા નીચે અગ્નિથી તપીને ઉપર આવે ને ઉપરના નીચે જાય, નીચેવાળા ઉપર જાયને કેવા બફાય. એવી રીતે આ કુંભી પાક નરકની અંદર આવા પાપી ગુરુને, પાપી ચેલાને બાંધે છે, રાંધે. લ્યો, ઘડાનું મોઢું કેવડું આવડું, અને અહીંથી દિલ્હી જેટલો પોળો, પેટ એનું એવડું. હવે એમાંથી વરાળ કેવી રીતે નીકળે બારી, વિચાર કરો કેટલી ભયંકર બળતરા થતી હશે. એવા નરકમાં જ્યાં સુધી આ સૂર્ય ચંદ્ર રહેશે ને ત્યાં સુધી રાંધવાના છે. માટે ભગવાન કહે છે, હજી ચેતી જાજો અને સાચા સંતને ઓળખી અને એનું શરણું લેજો તો તમારું કલ્યાણ થશે, ગુરુનું પણ કલ્યાણ થશે. એટલે હવે મહારાજ કહે છે, લ્યો હું તમને સાધુના લક્ષણ કહું કે બ્રહ્મચર્ય વ્રત જેનું દ્રઢ હોય, ધનનો એને વિષકંટકની પેઠે ત્યાગ કર્યો એટલે ઝેરનો કાંટો હોય એને કોઈ દી કોઈ હંગરી રાખે, એમ થાય કે લાવવાનો બીજો કાંટો કાઢવા માટે કામ આવશે. ખેડૂતો પહેલાં અમે નાના હતા જોતા, ખેતર ગયા હોય ને પછી ઓલી સેફટી પીને ન હોય, ઘણા બિચારા ગરીબ હોય, મજૂર લોકો હોય ને, પછી શું કરે, ગાંડા બાવળની એક જાડી સૂળ હોય ને એ ભેગી રાખે, શર્ટ હોય ને એની બેવડ તેવડ કરીને ખાલી રાખે, બીજો કાંટો લાગે ત્યારે એ સૂળથી પગમાં લાગેલો કાંટો કાઢે. એવી રીતે કાંટા કાઢવાનો ઉપાય કરે. પણ વિષકંટક એટલે ઝેરનો કાંટો, એ કોઈ દી કોઈને એમ થાય કે આ કાંટો કાઢવામાં કામ આવશે, લાવો રાખીએ. એમ સાચા સંતો છે એ ધનનો ત્યાગ કરી દે છે કે આ ધન નથી, આ વિષનો કાંટો છે, અડ્યો એટલે ખલાસ. માટે સાચા ત્યાગી હોય ને કોઈ દિવસ ધનનો સ્પર્શ કરતા નથી. પોતાનું કરીને પોતાની પાસે તો ન રાખે, પણ બીજા પાસે પણ થાપણ પેઠે ક્યારે રખાવે નહીં. માદક વસ્તુનો ત્યાગ કરે, કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોય, ચાથી માંડીને દારૂ કે પછી હેરોઈન, ક્રેકોઈન, બ્રાઉન સુગર, LSD આદિ કોઈ પણ કેફી દ્રવ્યનું એને વ્યસન ન હોય. વ્યસન શેનું હોય તો કે નાનક નશા નામકા ચઢા રહે આઠો જામ, એને તો ભગવાનના નામનું વ્યસન હોય, અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ રામ રામ કૃષ્ણ કૃષ્ણ જપતા હોય અને એના નશામાં જ અખંડ રહેતા હોય. જો તમે સાચા સાધુ સંતો હોય, ભજન કીર્તન કરતા હોય, રાતે ઘણીવાર ભજન રાખ્યા હોય, સમય ઉત્સવ ચાલતા હોય, સ્વામી જેવા તો મહિનો મહિનો હુવે નહીં, તો એને કોઈ દિવસ ચાની જરૂર પડે છે? અરે ચાની તો ક્યાં વાત કરવી, દિવસો સુધી સમય ઉપર જમ્યા વગર પણ એમને એમ નિરંતર ઉત્સવની પ્રવૃત્તિ કરતા હોય છે. માટે આવા સાચા સંતોને તમાકુ, બીડી, સિગારેટ, ગુટકા કે દારૂ આદિ કોઈ પણ પ્રકારના વ્યસનો ક્યારેય પણ હોતા નથી. સહજાનંદ સ્વામી મહારાજની જય.